શ્રી પ્રવચનસાર ગાથા 232 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 152.
એનો અર્થ જ કે તમે કર્મી રીતે છે, અનાદિની છે, અનાદિની પડી છે, હજી થતી નથી. અથવા આત્માની વૃત્તિ નિર્દોષણ નથી, પણ કર્મી વૃત્તિ અમને નથી. કેમ કે અમે તો દેવગુરુ શાસ્ત્ર ની જ પ્રવૃત્તિ કરીએ છીએ અને બીજી પ્રવૃત્તિ કરતા નથી. એ વાત બરાબર નથી. ખરેખર એટલું જ્ઞાનથી શુદ્ધાત્મા સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા હોય છે. શુદ્ધાત્મા સ્વરૂપમાં સ્થિર ઉપયોગ સાધુપણ છે, એ અંતરનો ભાવ જ્ઞાન છે. એવા જ સાધનો હોય છે, પ્રમાણ કાળના સાધુ એવા હોય છે. એમ નથી કે પંચમ કાળના સાધુ આવા હોય છે, એમ નથી. પ્રમાણ કાળના સાધુ શુદ્ધાત્મક સ્વરૂપમાં લીન રહેતા હોય છે અને એવી એકાગ્રતા ક્યારે પ્રાપ્ત થાય છે એમ હંમેશા પરંપરા લીધી છે ને. કોઈ પણ એક પર્યાયનું કારણ કાર્ય નિશ્ચયથી પોતે હોવા છતાં બીજું કારણ કોઈ વ્યવહાર છે, તો કોઈ પૂર્વ પર્યાય હો કે કોઈ શુભરાગ હો, પૂર્વનો શુદ્ધ પર્યાય હો કે પૂર્વનો કોઈ શુભરાગ હો, અશુભરાગને તો કારણ તમે લાગુ પડે, નિમિત્તે વ્યવહારે લાગુ પડતો નથી. સંબંધી ક્રમ બતાવે છે કે એવી શુદ્ધાત્મ સ્વરૂપની લીનતા પદાર્થના નિશ્ચય અંતને જ હોય છે. જેવું પદાર્થનું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં નિશ્ચિત થયું હોય તો જ પદાર્થ સંબંધીનું આશ્ચર્ય અથવા ચિંતા મટે. પદાર્થના પરિણામ સંબંધીનું આશ્ચર્યની ચિંતા ક્યારે મટે કે એ સંબંધીનો યથાર્થ નિર્ણય નિશ્ચિત થઈ ગયો હોય તો, અને એવો નિશ્ચય થાય છે ત્યારે એ ચિંતાનું ડામાડોળ મટીને એકાગ્રતા પ્રાપ્ત થઈ શકે છે. એ પહેલા કોઈને થાય વસ્તુના સ્વરૂપ સંબંધી અજાણ્યો હોય અને એને એકાગ્રતા થાય એવું બનતું નથી. ઘણા પ્રશ્નો કરે છે ને, તમારા જૈનમાં જ મોક્ષ છે, બીજા મોક્ષે ન જાય. ભાઈ, જૈનમાં મોક્ષ છે એમ પ્રશ્ન કરવા જેવો નથી. એની પાછળ શું રહસ્ય છે, આખું વિજ્ઞાન શું છે. એકાગ્રતા થાય છે, કોઈ અધરથી ચીજ નથી આવતી, પણ એની પાછળ વસ્તુ વ્યવસ્થા છે અને વસ્તુ વ્યવસ્થાનું આખું સાયન્સ ઊભું છે. એમને એમ કઈ કહેવાની માત્ર વાત છે. અને પદાર્થોનું નિશ્ચય, એ પદાર્થોનું નિશ્ચય આગમ દ્વારા થાય છે. ભગવાન જિનેન્દ્રદેવના કેવો જ્ઞાન દ્વારા પરંપરાએ જે આગમોની રચના થઈ અને જેમાં વસ્તુના સ્વરૂપનું નિરૂપણ યથાર્થ રહેલું છે, એવા આગમ દ્વારા જ. કેમ કે અનાદિના અજયના જીવને બીજી તો કઈ ખબર નથી. વસ્તુમાં ઉત્પાદ્યો શું છે, આપણે વિદ્યાર્થી હતા, એમએસસી પીએચડી થયેલા હતા, પછી અમેરિકા નાની ઉંમરના જુવાન માણસ હતા, 25-26 વર્ષ. એ ત્યાં આપણે મુંબઈની અંદર ચેમ્બુરમાં જે ટાટા એટમિક એનર્જીનું સેન્ટર છે ને, એમાં જોતા હતા. ક્યાં પૂછવાનું બતા દીધું બધું વૈજ્ઞાનિકો છે જે એટમિક સાયન્સ ઉપર છેલ્લી ઢબે સંશોધન કરે છે કે અમારે ત્યાં એવી હમણાં ચર્ચા ચાલે છે કે એક પરમાણુ છે એ પરમાણુ અવસ્થા કેમ બદલે છે, શું કારણે બદલે છે? ફોર્મ કેમ બદલાય છે એના ઉપર ચર્ચા ચાલતી હતી. હવે જેને દુનિયા એમ મને કહે એનું માનેલું પરમાણુ એટલે જ તો સ્કંદ છે, એ કઈ પરમાણુ નથી. કેમ કે પરમાણુ એ કઈ ઇન્દ્રિય ગોચર નથી, એટલે આંખથી કે આંખ દ્વારા કોઈ દૂરબીનનું સાધન લે એનાથી વિઝિબલ હોતું નથી. પરમાણુ જણાય નહીં, પણ એનો માનેલો પરમાણુ એ ધ્રુજે તો અવસ્થા બદલાય, એ ઊંચો નીચો છે ને છેકડા મારે તો અવસ્થા બદલાય, આમ કેમ અવસ્થા બદલાય? એની મેળામેળ અવસ્થા કેમ બદલાતી હશે? એની અંદર શું થતું હશે ત્યારે અવસ્થા બદલાતી હશે? આ બધો પ્રશ્ન કહેવાનો મતલબ શું છે કે લોકો ભલે એને બહુ જાણકાર ને વૈજ્ઞાનિક ને ભણેલા માનતા હોય, પણ જે પાયાની ચીજ છે જૈન દર્શનના આગમમાં તો એ પાયાની ચીજ છે, ઉત્પાદ જે ધ્રુવયુક્તમ થાય, તો એ કેમ ખબર પડી કે કેવળ જ્ઞાનમાં એક સમયનું પદાર્થનું અવસ્થા અથવા સ્થિતિ અથવા સત્તા પણ આવ્યું છે કે એક સમયમાં પદાર્થ કેવો છે કે ઉત્પાદ વય ધ્રુવયુગ છે, એ તો પરમાગમ સિવાય જાણવા મળે એવું નથી. બીજી રીતે મથી મથી ને મથે ગમે એટલા સાધન ઉપલબ્ધ સાધનથી પ્રયત્ન કરે એનો કઈ પત્તો ખાય નથી. એટલે અહીંયા એવી વાત નાખી છે આચાર્ય કે પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા જ થાય છે, તેથી આગમમાં જ વ્યાપાર પ્રધાનતર છે. તેથી મુનિઓને તો વિશેષપણે પ્રધાનપણે મુખ્યપણે પ્રધાનતર એટલે વધુ પ્રધાન વધુ મુખ્યપણે મુખ્ય વધુ મુખ્ય અને સૌથી મુખ્ય વધુ મુખ્ય એનો ઉપયોગ આગમમાં છે, સૌથી મુખ્ય આત્મામાં છે. બીજી ગતિ તો કોઈ નથી, બીજો કોઈ ઉપાય નથી. પદાર્થ સંબંધી નિશ્ચય કરવાનો બીજો કોઈ ઉપાય નથી. તેનું કારણ આ પ્રમાણે છે, એનો વિસ્તાર કરે છે. એ જે સામાન્ય પ્રતિપાદન સિદ્ધાંતિક રીતે કર્યું એના કારણમાં આચાર્ય ઉતરે છે. તો ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી, કારણ કે આગમ જ જેને ત્રણે કાળે ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકાળ પદાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે. કેવા શબ્દો આવ્યા છે! યતો ન ખલુ આગમંતરેણ અર્થા નિશ્ચેતમ શક્યંતે તસ્યેવ હિ ત્રિસમય પ્રવર્તિ લક્ષણ સકળ પદાર્થ સાર્થ યથાત્મ અવગમ સુસ્થિત અંતરંગ ગંભીરત્વાત. આગમના પદાર્થોનો નિશ્ચય થઈ શકવો શક્ય નથી, થઈ શકતો નથી. તેનું કારણ છે કે ત્રણેય કાળે કોઈ પણ પદાર્થને ત્રણેય કાળે ઉત્પાદય ધ્રુવરૂપ ત્રિલક્ષણ વર્તે છે. એક સમયમાં ત્રિલક્ષણ વર્તે છે, પૂર્વ પર્યાયથી વ્યતીત થતો પદાર્થ છે, નવી પર્યાયથી તે જ સમયમાં ઉત્પન્ન થતો પદાર્થ છે, અને એક સમયમાં પદાર્થ પદાર્થપણે ધ્રુવ રહેતો પદાર્થ છે. એવું ત્રિલક્ષણ પણ પદાર્થને ત્રણેય કાળે પ્રતિ સમય કોઈ પણ કાળમાં જુઓ તો વર્તી રહ્યું છે. હા, એવા સકળ પદાર્થનું સાર્થ, એવું સકળ પદાર્થનું સર્થ પણ છે, પદાર્થનું એ સત્વ છે, સત્તાનું એ સત્વ છે, ત્રિલક્ષણ પણ, કે જેના યથાર્થ જ્ઞાન મળે, જેનું જેવો પદાર્થ છે એવું એનું જે જ્ઞાન, બહુ ગંભીર છે. કે પદાર્થ માં અવસ્થા ઉપજે છે, અવસ્થાનો વ્યવ પણ છે, તેજ કાળમાં અવસ્થાનો વ્યવ પણ છે, અને પદાર્થ પદાર્થ પણ એમાં પદાર્થ રહે છે. જાણે કે મૂળ પદાર્થમાં, મૂળ સ્વભાવમાં કાંઈ આવાગમન થતું નથી, એવું છે. વાતને ગંભીર કહીને છોડી દીધું છે. યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત છે, સારી રીતે આગમમાં એનું નિરૂપણ છે, અને એનું અંતરંગ ગંભીર છે, ગંભીર એનું અંતરંગ છે. એટલે કે પદાર્થના ગર્ભમાં એવા સ્વભાવો પડ્યા છે કે જે જ્ઞાનગમ્ય થાય છે, ભાષાગમ્ય પૂરેપૂરા થઈ શકતા. બહાર ઓછું આવે ને અંદર ઘણું રહી જાય, ગંભીર આત્મનું લક્ષણ છે. માણસ નથી કહેતા કે ભાઈ બહુ ગંભીર માણસ છે, ઓછું બોલે છે, ઘણું કાર્ય કરે અને બોલે ઓછું, કહે ઓછું, દેખાડે ઓછું, દેખાવ ઓછો થાય તો એને ગંભીરતા ગણવામાં આવે. એમ પદાર્થને કહેવાય એના કરતા પદાર્થની વિશેષતા, પદાર્થના સ્વભાવની મહત્તા, પદાર્થના સ્વભાવની અમાપતા એટલી બધી છે. એ વસ્તુનો સ્વભાવ અતિ ગંભીર છે એમ કહીને મૂકી દે છે વાત. અર્થાત આગમનું જ અંતરંગ સર્વ પદાર્થોના સમૂહના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત છે. જેટલું કહ્યું છે એટલું તો એ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત થવા માટે પર્યાપ્ત છે અને સુસ્થિત છે, પૂરું પણ છે અને વ્યવસ્થિત પણ છે. પૂરું કહેવાતું નથી એટલે જ્ઞાન થઈ શકતું નથી એમ નથી, જ્ઞાન થઈ શકવા માટે તો સુસ્થિત અને પૂરતું છે. અને ત્યારે જ્ઞાન એમ થાય છે કે કહેવાય છે એના કરતા જ્ઞાનમાં ઘણું આવે છે, જ્ઞાનમાં ઘણું જણાય છે. માટે આગમ જ સમસ્ત પદાર્થોના યથાર્થ જ્ઞાનથી ગંભીર છે. તેથી સર્વજ્ઞથી ચાલ્યા આવતા એવા જે આગમ છે, પછી બધા ગમે એ પુસ્તક રચે, ગમે તે રચે, એનું નામ આગમ આપી દે, એને કાંઈ આગમ કહેતા એ આગમ નથી. આ તો અનંત સ્વભાવી આત્માને પ્રાપ્ત થયા છે. એક તો પરંપરા ગુરુદેશથી પદાર્થનું જ્ઞાન મળ્યું છે, અને એ મળેલા જ્ઞાનને પોતાના અનુભવનો આધાર મળ્યો છે. પાછો એકનું સાંભળ્યું છે અને ધાર્યું છે, યાદ કરી લીધું છે એમ પણ. ગુરુ પરંપરાએ જાણવા મળ્યું અને પોતાના અનુભવથી સિદ્ધ થયું, બે વાત જઈ હોય છે. સાચો એવા જે આગમ છે એ સમસ્ત પદાર્થોના યથાર્થ જ્ઞાનથી ગંભીર છે. ભલે પૂરેપૂરું કહી શકાતું નહીં હોવા છતાં જાણે કહેનારે પણ કહેવામાં બાકી રાખી નથી એટલું કહ્યું છે એમ પણ છે. એવી પણ એક અપેક્ષા છે, ઘણું કહ્યું એમ કહેવામાં જાણે બાકી રાખી નથી. વળી એ તો એટલી વાત લીધી એક બોલને કે આગમ છે એ પદાર્થોના નિશ્ચયનું બાહ્ય સાધન, વ્યવહાર સાધન, નિમિત્ત સાધન છે. હવે એવો નિશ્ચય થયા વિના ઉદ જ્ઞાન દ્વારા એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ ના પડે કે શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો જોઈએ. આ સમય દર્શન થવા માટે આ વાત લીધી. પ્રથમ ધર્મની શરૂઆત થવા માટે, શરૂઆતનો ધર્મ પ્રાપ્ત કરવા માટે પણ આ વાત કરી છે કે પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા, શ્રુત જ્ઞાન કહો કે આગમ કહો, જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો શ્રુત જ્ઞાન દ્વારા, એટલે આગમ હાથમાં લેવું. જ્ઞાન સ્વભાવી આત્મા કેવો હોય, જ્ઞાન સ્વભાવી આત્મા કેવો હોય એનો વિચાર કરવો, અને વિચારથી ન્યાયથી અને તર્કથી અને આગમથી શ્રુતથી આત્માનો નિશ્ચય કરવો એમ કહ્યું. કાલ થોડી ચર્ચા ચાલી જાય નિશ્ચય કરવો એમ જે આવે છે શાસ્ત્રમાં, નિશ્ચય તો કરવામાં આવે છે એની યથાર્થ યથાર્થ પદ્ધતિ શું છે એના પર ચર્ચા. આત્મા જ્ઞાન સ્વભાવી છે એ દ્રષ્ટાંત ઉપર થોડી ચર્ચા. આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો અનુભવ કરવો એને નિશ્ચય કરવો એક તો કહેવામાં આવે છે, કેમ કે અનુભવમાં જે નિશ્ચય થયો તે ખરેખર નિશ્ચય છે. પણ એક વાત એમ પણ નિરૂપિત છે કે પહેલા નિશ્ચય થાય છે અને પછી અનુભવ થાય છે. પહેલા તો નિશ્ચય થાય છે અને પછી એના ફળમાં અનુભવ થાય છે, એમાં એ ક્રમ લીધો છે. તો એ શું છે કે અનુભવવાનો જે પ્રયત્ન છે, પ્રયાસ છે, એમાં ખરો નિશ્ચય થાય છે. અનુભવ થાય છે તો એ પ્રયત્નની સફળતા છે, પણ અનુભવવાનો જે પ્રયત્ન છે એમાં એનો નિશ્ચય થાય છે. માત્ર તર્કાદિથી નિશ્ચય થાય છે કે ન્યાયાદિથી નિશ્ચય થાય છે, શાસ્ત્રાદિથી વિચારથી નિશ્ચય થાય છે એમ નથી. જેવું કહેવામાં આવે છે એવું હું છું એમ, એવો હું છું એમ જે અનુભવવાના પ્રયત્નમાં ચડે છે એને નિશ્ચય પ્રયત્નમાં, પ્રયત્નના કાળમાંથી આવે છે અને પછી એનો પ્રયત્ન સફળ થાય છે. એવી થોડી અનુભવ પદ્ધતિ છે. મુદ્દો તો એમ છે તો આ વિષયમાં સમજવાનો પ્રકાર પણ અનુભવ પદ્ધતિનો છે, માત્ર વિચાર પદ્ધતિનો નથી. બીજો દૃષ્ટાંત લીધો હતો, જેમ કે હું તો જરા નીચેનો દ્રષ્ટાંત લીધો કે રાગ દુઃખરૂપ છે. તો રાગ દુઃખરૂપ છે એ તો યુક્તિથી સમજી શકાય, કેમ કે કોઈ પણ રાગમાં છેવટે એ રાગ મૂકી દેવાનું થાય છે થાકીને, એમાં કંટાળો આવે છે, એમાં થાક આવે છે. ભક્તિનો એક માણસની ભક્તિનો વિશેષ રાગ હોય પણ ગમે એટલી ભક્તિ કરે પણ છેવટે એ થાકીને મૂકી દે છે. અશુભ રાગમાં પણ અશુભ વિષયોમાં થાકીને વિષયને છોડી દે છે. શુભમાં પણ એમ બને શકે, એક વિચારથી યુક્તિથી ન્યાય આગળ જવા માટે ઠીક પડે છે. પણ એટલો નિર્ણય તો યથાર્થ નિર્ણય છે એમ નથી. રાગ દુઃખરૂપ છે એવો અનુભવ કરવાના પ્રયત્નમાં રાગ દુઃખરૂપ છે એમ સમજાય છે, અનુભવ થાય છે ત્યારે તેનું ફળ આવી જાય છે, સમજણનું ફળ આવી જાય છે. બે તબક્કા લીધા, એક પ્રયાસ અને એક પ્રયાસનું ફળ. તો પ્રથમ સમજણ અથવા નિશ્ચય થાય છે તે પ્રયાસમાં થાય છે, પ્રયાસ કરતા થાય છે. અનુભવવાનો પ્રયાસ કરવા જતા એ નિશ્ચય થાય છે કે એ સાથ છે, અને પછી એનું ફળ આવી જાય છે. ત્યારે તો એને પોતાની શુદ્ધ નિર્મળ દશામાં એ અનુભવ થાય છે. એવો નિશ્ચય થયો તો એવો પ્રત્યક્ષ હવે અનુભવ કરતે. હા, કેમ કે સમ્યક દર્શન સમ્યક દર્શનના પ્રયત્નપૂર્વક હોય છે, બીજા કોઈ પ્રકારના પ્રયત્નપૂર્વક સમ્યક દર્શન હતું એમ તો છે ને. અનુભવ શાસ્ત્ર વાંચતા થતો નથી, આત્માનો અનુભવ શાસ્ત્ર વાંચતા થતો નથી એમ કહેવાનું કારણ શું છે કે આત્માનો અનુભવ આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરતા થાય છે, નહીં કે શાસ્ત્ર વાંચતા. એટલે તો એમ તો એમને તો વાંચ્યા જ કરીશ, વાંચ્યા જ કરીશ, સાંભળ્યા જ કરીશ, સાંભળ્યા જ કરીશ, એટલે તને અનુભવ થશે એમ નથી. એમ કહેવા પાછળ એ કારણ છે કે એ તો એક તને અનુભવનો પ્રયત્ન કેમ કરવો એની હિંટ મળે છે ત્યાંથી. જો ભાઈ આમ છે ને આમ ચાલ, પણ ચાલવું તો તારે છે, એના જ સામું જોયા કરે. આંગળીથી ચંદ્ર દેખાડે ને આંગળી સામું જોયા કરે તો ચંદ્ર કોઈ દિવસ દેખાય નહીં. હે, પ્રયત્નથી અનુભવ છે. પ્રયત્ન ભલે વિચારના કાળમાં છે પણ ત્યાં વિકલ્પ ગૌણ છે અને પ્રયત્ન મુખ્ય છે. પ્રયત્ન એટલે પ્રયત્ન, પ્રયત્ન એટલે શું, પ્રયત્ન એટલે કાર્ય કરવાનો એક પ્રયાસ. કોઈ ચીજ નથી જડતી ઘરમાં, કોઈ ચીજ નથી જડતી. એક હીરાનો દાગીનો છે, હીરાની નીતિ છે, કિંમતી ચીજ છે, નથી જડતી. તો શોધવા માટે એનો પ્રયત્ન થાય, આ ખાખા ખોળા કરે એ પ્રયત્ન નહીં, પણ એ પરિણામની અંદર એક પ્રયત્નનો પ્રકાર ઉત્પન્ન થાય છે કે નહીં, બસ એનું નામ પ્રયત્ન છે. બાહ્ય પ્રવૃત્તિને પ્રયત્ન આપણે ન કહીએ, પણ અંતરંગમાં એક શોધવું છે એ સંબંધેનો એક જ્ઞાનનો જે પ્રયાસ છે એને પ્રયત્ન કહે છે ને. પરિણમનમાં એક પ્રકાર છે કે નહીં પ્રયત્નનો, એવું એ પોતે પોતે જે વાતને સમજે છે કે રાગ દુઃખરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એને એવો પોતે છે. આ તો પોતાની વાત ચાલે છે ને, એને અનુભવવાનો જે પ્રયત્ન છે એમાં એનો નિશ્ચય યથાર્થ થાય છે. ભલે મનનો વેગ છે, જ્યાં સુધી મનાતી દશા નથી ત્યાં સુધી ભલે મનનો વેગ છે, તો પણ એ મનનો વેગ આ મનાતી થવા માટેનો છે. મનનો વેગ મન ઉપર વજન રાખતો નથી, મનના વેગનું વજન મન ઉપર નથી. વિકલ્પ હોવા છતાં વિકલ્પ ઉપર એનું બળ નથી, વિકલ્પનું બળ નથી ત્યાં, જ્ઞાનનું બળ છે એમ કહેવાય. એ વિષય એવો છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને જ્ઞાન સ્વભાવી જે આત્મા છે એમ ક્યાં નક્કી કરવું છે કે જ્ઞાનમાં નક્કી કરવું છે, ક્યાં નિશ્ચય થાય? સમજાય છે કે જ્ઞાનમાં સમજાય છે, જ્ઞાનમાં એમ સમજાય છે, ત્યારે અનુભવ જ્ઞાનમાં આવશે એમ સમજાય છે, વિકલ્પમાં અનુભવ રાગમાં અનુભવ આવશે એમ વિષય નથી ત્યાં. એટલે જ્ઞાન જ્ઞાનને સમજે છે કે જ્ઞાન જ્ઞાનને અનુભવશે એમ છે. એટલે ત્યાં વિકલ્પ હોવા છતાં વિકલ્પ ગૌણ રહેશે એનું કારણ એ છે. ત્યાં એને જ્ઞાન બળ એમ લીધું છે, જ્ઞાનની પ્રધાનતા લીધી છે. અથવા વિચારની દશામાં પણ જ્ઞાનની પ્રધાનતામાં નિશ્ચય થાય છે, રાગની પ્રધાનતામાં નહીં. બહુ આમ સ્પષ્ટ લઈએ તો કે બે પ્રકારે નિશ્ચય કરે છે જીવ. એક જીવ રાગની પ્રધાનતામાં ઉભો રહીને નિશ્ચય કરે છે, ત્યારે જ્ઞાન અને રાગ બંને હોવા છતાં રાગની પ્રધાનતા હોવાથી એનો નિશ્ચય યથાર્થ નથી. અને જ્ઞાનની પ્રધાનતામાં જ્યાં નિશ્ચય થાય છે ત્યાં જ્ઞાન અને રાગાંશ બે હોવા છતાં નિશ્ચય યથાર્થ છે. બસ આટલો વિષય છે. કેમ કે જે સમજાય છે એ જ્ઞાનમાં સમજાય છે, ભલે સાથે સાથે વિકલ્પ હોવા છતાં. જો ત્યાં જ્ઞાન જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાન સ્વભાવને નિર્ણિત કરે છે તો ત્યાં નિર્ણય યથાર્થ છે. રાગની પ્રધાનતામાં રહીને જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે તો એ લાગે છે ઉપરથી ખોખું એવું કે આત્માની વાત છે, પણ છે યથાર્થ નિર્ણય. એને રાગને આત્મા ત્યાં મુખ્ય કર્યો છે, રાગને આત્મા ગણીને ત્યાં મુખ્ય કર્યો છે. બહુ મુખ્ય ગૌણ ઉપર બહુ આધાર છે. આખો આધાર કાર્યની પદ્ધતિનો મુખ્ય ગૌણ ઉપર છે. અને એટલા માટે તો મતભેદ હોય છે ત્યાં પણ સામો માણસ સામાની ગમે એટલી પ્રતિપક્ષની દલીલ હોય એ તો બધું ઠીક, પણ આમ એમ કરીને એક મિનિટમાં ઉડાડે. મુખ્ય ગૌણ કેમ થાય છે કે સામા પક્ષની ઢગલાબંધ દલીલ હોય તો એ સાંભળી ન સાંભળી એક જ સેકન્ડમાં થાય, એ તો બધું ઠીક, પણ પહેલું આમ કરવું પૂરી થઈ નહીં આવડવાનો પ્રશ્ન જ નથી, પણ એને ખરી તૈયારી કરવી જોઈએ. ખરી તૈયારી વાળા કાર્ય પદ્ધતિમાં પણ કેટલાક જીવો ગમે તે કાર્ય કરવા માટે જવાબદારી ઉઠાવતા નથી, સિરિયસ હોતા નથી. અને કેટલાક જીવો ગમે તે કાર્યમાં સિરિયસ જ હોય છે, જવાબદારી પૂર્વક કામ કરે છે, એવું નથી જોવામાં આવતું. બસ વિકાસનો આધાર એના ઉપર છે, આખો વિકાસનો આધાર એના ઉપર છે. કે જે એ રીતે જ કામ કરવા ટેવાયેલા છે કે જે કાંઈ કામ કરવું છે તે બરાબર ગંભીરતાથી જવાબદારીથી કરવું છે, તો એ કામમાં સફળ થવાનો પ્રકાર બને છે. બાકી સફળ થવાનું બનતું નથી. નિશ્ચયના વિષયમાં પણ એવું છે, પરિણમનના વિષયમાં પણ એવું છે. મળી પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા સિદ્ધ થતી નથી તેના ત્રણ કારણો છે. નીચે આપણે ત્રણ કારણ સુધી વાંચ્યું છે કે પદાર્થનો નિશ્ચય થવો પ્રથમ જરૂરી છે, સ્વપર પદાર્થનો નિશ્ચય ન થાય અને કોઈને સ્વરૂપની એકાગ્રતા રૂપ સમાધિ દશા વર્તે એવું કદી બનતું, એ ત્રણ કાળમાં બની શકે, એ વિજ્ઞાનની બહારની ચીજ છે. નિશ્ચિતા પદાર્થનું નિશ્ચય નિશ્ચય છે ત્યાં સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, એમ બે થઈ ગયું ત્યાં. અને અંશે સ્વરૂપાચરણ પણ થયું, એ તો મને દર્શાની વાત લેવું છું. પણ એવા બાહ્ય ત્યાગ થી પણ ઘણા મુનિ થાય છે ને, જેને પદાર્થ નો નિશ્ચય હોતો નથી, એને સ્વરૂપ સ્થિરતા થવાનો પ્રશ્ન રહેતો નથી. ભલે સર્વસંગ પરિત્યાગ કરીને વનમાં જઈને વસે, પણ એને સ્વરૂપની એકાગ્રતા થાય, નિશ્ચય નથી. પદાર્થનો જ્યાં નિશ્ચય નથી, જેનો નિશ્ચય જેમાં ઠરવું છે, જેમાં એકાગ્ર થવું છે, એ સંબંધીનો નિશ્ચય ન હોય અને એમાં સ્થિર થાય, એ કોઈ રીતે સંભવિત છે? પદાર્થના નિશ્ચય વિના એકાગ્રતા સિદ્ધ થતી નથી, કારણ કે જેને પદાર્થનો નિશ્ચય નથી તે કદાચિત નિશ્ચય કરવાની ઈચ્છાથી આકુલતા પામતા ચિત્તને લીધે સર્વતઃ દોલાયમાન થવાથી અત્યંત તરલતા પામે છે. ત્રણ પ્રકારના એના પરિણામ થાય છે. એક તો એને નિશ્ચય કરવા માટે એ ફાંફા મારે છે, કાં તો એ પરદ્રવ્યના કર્તૃત્વમાં જાય છે, એક નિશ્ચય એને અવળો થઈ ગયો હોય છે. જો નિશ્ચય નથી થયો હોતો થયો હોતો તો એ નિશ્ચય થવા સંબંધી એનું ચિત્ત ડામાડાળ હોય. ઊંધો નિશ્ચય અનાદિનો જે થઈ ગયો છે એમાં દ્રઢતા આવે તો પરદ્રવ્યના કર્તૃત્વમાં એ આવી જાય, અને પરદ્રવ્યના ભોક્તૃત્વમાં એ આવી જાય, અને તેથી સ્વરૂપમાં સ્થિરતા પામે એનો ઉપયોગ, એવું કદી બની શકે? એ ત્રણ બોલી દીધા છે. કદાચિત એટલે ક્યારેક નિશ્ચય કરવાની ઈચ્છાથી આકુળતા પામતા ચિત્તને લીધે આગમ વિના નિશ્ચય કરવા જાય પદાર્થનો, તો એને કોઈ રીતે એ પદાર્થના સ્વરૂપ સંબંધીનું જ્ઞાન સીધું થાય સદમસ્તની ભૂમિકામાં, એ કોઈ રીતે બને એવું? આ શરીર છે, એ શરીરથી આત્મા ભિન્ન છે. આપણે એમ કહીએ ત્યારે કે તો બહુ સ્થૂળ વિષય છે, આત્મા અને શરીર ભિન્ન છે, એ બહુ સ્થૂળ વિષય છે એમ કહીએ. પણ શરીર અને આત્માના નિમિત્ત નૈમિત્તિક સંબંધો જુઓ તો એ તૃષા લાગે ને પાણી ન મળે, શ્વાસોશ્વાસ માટે હવા ન મળે, શરીરની વેદનાના કાળમાં ઔષધ ન મળે, એનો ઉપાય ન મળે, સ્થૂળ છે કે સૂક્ષ્મ છે એ વિચાર કરવા જેવો વિષય છે. દેહથી આત્મા ભિન્ન છે એ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે એ ત્યાં વિચાર કરવા જેવો છે. શ્રીમદજી એક જગ્યાએ લીધું છે કે તું એમ કે છો કે મને સમજાય છે આત્મા, તો વેદના વગેરેના પ્રસંગમાં તને આકુલતા થાય છે ત્યારે તારી તારી સમજણ ક્યાં ગઈ? એ સંબંધી તે વખતે કેમ વિચાર કરતો નથી? એવા બધા પ્રશ્નો થયા. એટલે એ સીધું પદાર્થનું સ્વરૂપ સમજાય કે હું શરીરાદિથી તદ્દન ભિન્ન છું, એને આગમના નિરૂપણ દ્વારા સમજાય, બાકી સીધું સમજાયું. એવી જ કોઈ જગતની વ્યવસ્થા છે કે પરદ્રવ્યની એકત્વ બુદ્ધિનો આગ્રહ કરાવી નાખે એવી વ્યવસ્થા છે. અસતનો આગ્રહ કરાવે, અસત એટલે જ્યાં પોતે નથી, જ્યાં પોતાની સત્તા નથી ત્યાં હું છું, એવો અસતનો એને આગ્રહ થાય એવી પરિસ્થિતિ છે. એટલે આગમ વિના એ નિશ્ચય કરવાની ઈચ્છાની ઈચ્છાથી આકુલતા પામતા થતા પામતા ચિત્તને લીધે અત્યંત તરલતા પામે છે અને ઘણી ચંચલતા રહે છે. એકાગ્રતા કરવાના ધ્યાનના અને યોગના કોઈ પ્રયોગો એમાં કામમાં આવતા નથી. વસ્તુ સ્વરૂપના નિશ્ચય વિના કોઈ એમ કહે કે અમે યોગ અને ધ્યાનના પ્રયોગથી સાધના અને સમાધિ કરશું એનો ભૂતો નો ભવિષ્યથી કોઈ કાળે એ સંભવિત છે. બીજું કદાચિત કરવાની ઈચ્છારૂપ જ્વર વડે પરવશ થયો થકો એને નિશ્ચિત થઈ ગયું છે કે પરદ્રવ્યોના અને જગતના કાર્યો હું કરી શકું છું, બીજા મારા કાર્યો કરી શકે અને હું બીજાના કાર્યો કરી શકું. એ પરદ્રવ્યમાં કાય કરવાની ઈચ્છારૂપ તાવ એને લાગુ પડ્યો છે. જ્વર શબ્દ લીધો છે, કડક શબ્દ વાપરો છે આજના દિવસે. એ તો રોગ એને લાગુ પડ્યો છે, ઈચ્છાનો રોગ લાગુ પડ્યો છે કે પરદ્રવ્યના કાર્ય હું કરું, તેના દ્વારા એ પરવશ થયો થકો એટલે કે પરાધીન વર્તતો થકો વિશ્વને એટલે સમસ્ત પદાર્થોને સ્વયં સર્જવાને ઈચ્છતો થકો, એક પદાર્થના કાર્યને કરવા માગે છે તેના અભિપ્રાયમાં આખા જગતના કાર્યો કરવાની એની ઈચ્છાને અભિપ્રાય રહેલો છે. એ અભિપ્રાયની અંદર ઈચ્છા રહેલી છે એટલે સમસ્ત વિશ્વને એટલે સમસ્ત પદાર્થોને સ્વયં પોતે જ સર્જવાને ઈચ્છતો થકો, એની વ્યવસ્થા રાખવી, એને ઉત્પન્ન કરવા બરાબર ન હોય તો એને ટાળી દેવા અને એને બરાબર ઠીક કરવા, એ બધું એમ આવી જાય. વિશ્વ વ્યાપાર રૂપે પરિણમતો હોવાથી એટલે સમસ્ત પદાર્થોની પ્રવૃત્તિ રૂપે પરિણમતો હોવાથી અભિપ્રાય દ્વારા પ્રતિક્ષણ ક્ષોભની પ્રગટતાને પામે છે. એ કદી એને નિશ્ચંચલતા રૂપ ઉપયોગ હોય, સ્થિર ઉપયોગ હોય એવું કદી બની શકે? જેને અનંત પદાર્થોના કાર્ય કરવા છે એના અભિપ્રાયમાં અનંત પદાર્થોની અસર મારા ઉપર આવે છે એ વાત આપોઆપ આવી જાય છે. પછી એને પોતાથી પોતામાં સ્થિર રહેવું એ વાત રહેતી નથી, કેમ કે બીજા મને અસ્થિર કરે, બીજા મારું કાર્ય બીજા કરે અને બીજાનું કાર્ય હું કરું. આ લોકો સામાન્ય પણ એમ છે કે ભાગ્યમાં હશે તો ધર્મ થશે, અથવા ભગવાન એવી બુદ્ધિ સુજાડશે તેથી અમારાથી કાર્ય થશે. એને જ્યાં પોતાની અનુકૂળતા પ્રતિકૂળતાનો પ્રશ્ન હોય છે ત્યાં તો એ ભગવાનની રાહ જોતો નથી, ત્યાં તો એ ઝપાટા બંધ ઝપટ કરે છે કામ કરવામાં. પણ જ્યાં એને બીજાને માથે નાખવું છે, ઉદાસીનતા સેવવી છે, ત્યાં નાખે છે. આપણે એવી બુદ્ધિ, એવા કર્મ સારા ઉદય આવશે ત્યારે એવી બુદ્ધિ આપણને આવશે અને ત્યારે એ બધું કામ થશે. અત્યારે તો આ કરીએ છીએ એમાંથી રસ ઓછો કરી શકાય એવું લાગતું નથી, એમ એનો અર્થ થાય. પ્રતિક્ષણ ક્ષોભની એટલે ક્ષોભ એટલે ડોળાઈ જવું, સ્થિર ન રહી શકવું અને કદાચિત ભોગવવાની ઈચ્છાથી ભાવિત થયો થકો, ભોગવવાના ભાવની ઈચ્છા વાળો થયો થકો, વિશ્વને સ્વયં ભોગ્યપણે ગ્રહણ કરીને એક પદાર્થ જેને ભોગવવો છે એ તેના અભિપ્રાયમાં આખા વિશ્વના ભોગ્ય પદાર્થને એને ભોગવવા છે એવો અભિપ્રાય પડ્યો છે. તેથી વિશ્વને સ્વયં ભોગ્યપણે ગ્રહણ કરીને રાગ દ્વેષ રૂપ દોષ થી કલુષિત ચિત્તવૃત્તિ ને લીધે રાગ દ્વેષ રૂપ પરિણામ એના થયા વિના રહી શકે નહીં, કેમ કે એને એની કલ્પના ને ઇષ્ટ પદાર્થ એને માટે ભોગવવા યોગ્ય છે. તેથી અમુક પદાર્થ ઇષ્ટ થયા એની કલ્પનામાં, અમુક પદાર્થ અનિષ્ટ થઈ ગયા. રાગ દ્વેષ રૂપ દોષ થી કલુષિત ચિત્તવૃત્તિ ને લીધે વસ્તુઓમાં ઇષ્ટ અનિષ્ટ વિભાગ વડે દ્વૈત પ્રવર્તાવતો થકો. કેટલીક વસ્તુઓ સારી છે અને કેટલીક વસ્તુઓ સારી નથી, એવા બે ભાગ કરતો થકો. પ્રત્યેક વસ્તુ રૂપે પરિણમતો હોવાથી તન્મય થઈ જાય છે, તે ભોગી વિષયમાં તેની તન્મયતા થાય છે કે જાણે તે રૂપે જ પોતે થઈ ગયો છે. પ્રત્યેક વસ્તુ રૂપે પરિણમતો હોવાથી વસ્તુ રૂપે જેને વિષય કરે છે તે વસ્તુ રૂપે પરિણમતો હોવાથી અત્યંત અસ્થિરતા પામે છે. એક અંશ માત્ર પણ સ્વરૂપ સ્થિરતા ત્યાં થઈ શકતી નથી, એટલી અસ્થિરતા પામે છે. તેથી પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે તે અનિશ્ચયી જીવ આત્માને નહીં દેખતો હોવાથી, એમ કેવું છે, ભગવાન આત્માને નહીં દેખતો હોવાથી. કેવો છે ભગવાન આત્મા? કે કૃતનિશ્ચયી છે. આત્મા સ્વભાવથી કૃતનિશ્ચયી છે, નિશ્ચય કરાઈ ગયો છે, થઈ ગયો છે, એવો જેનો સ્વભાવ છે એવો. એટલે તો એનો સ્વભાવ એવો હોવાથી નિશ્ચય થાય છે. તે નિશ્ચયને સ્વાભાવિક નિશ્ચય થયો, સ્વભાવ પર્યાય થઈ એમ કહેવામાં આવે છે. જે સ્વસંવેદન જ્ઞાનમાં પ્રતીતિ થઈ કે જેવો અનુભવમાં આવે છે એવો જ હું આત્મા છું, દ્રષ્ટાંત પણ કાઢી દે કે કેમ સમ્યક દર્શનમાં સ્વસંવેદનમાં કેવળ જ્ઞાનનો નિશ્ચય થાય છે. કેવળ જ્ઞાન દશા નથી પ્રગતિ, પણ સ્વસંવેદનની જ્ઞાનની દશા કેવળ જ્ઞાનના પ્રયત્નમાં રહેલી દશા છે, તેથી કેવળ જ્ઞાનનો નિશ્ચય થાય છે. નિર્દર્શનમાં કેવળ જ્ઞાનનો નિશ્ચય છે કે નહીં? તો કેમ છે કે તે કેવળ જ્ઞાનનો પ્રયત્નમંદ ભાવ છે, પ્રયત્નવાળો ભાવ છે ત્યાં. સમ્યક શ્રુત જ્ઞાન તે કેવળ જ્ઞાનના પ્રયત્નવાળો ભાવ છે. તેથી કેવળ જ્ઞાનની, કેવળ જ્ઞાન ભલે ન થયું હોય, એનું પ્રયત્નનું ફળ ભલે પછી આવશે, અહીંયા નિશ્ચય અહીંયા થઈ જાય છે. એ બધું સામાન્ય સિદ્ધાંત છે. તેથી અનિશ્ચયી જીવ કૃતનિશ્ચય એવા આત્માને દેખતો નથી. નિષ્ક્રિય પરદ્રવ્યનું કાંઈ ન કરી શકે એવા નિષ્ક્રિય આત્માને દેખતો નથી. નિર્ભોગ પરદ્રવ્યને જરા પણ ભોગવી ન શકે એવા ભગવાન આત્માને, કે જે યુગપદ વિશ્વને પી જતો હોવા છતાં વિશ્વપણે નહીં થવાથી એક સાથે જગતના તમામ પદાર્થને પી જતો હોવાથી જ્ઞાનમાં તમામ પદાર્થો સહજપણે આવી જતા હોવાથી, સહજપણે એટલે જેમાં કોઈ કષ્ટ નથી, આકુલતા નથી. પીવામાં શું હોય તો સહેલી વસ્તુ છે, ખાવું હોય તો હજી ચાવવું પડે, પીવું તો સીધું ઉતરી જાય છે. છતાં વિશ્વરૂપ નહીં થતો હોવાથી જે એક છે, કેવો છે ભગવાન આત્મા? મિત્ર ભાગ ત્રણ લીધા, કૃત નિશ્ચય છે, નિષ્ક્રિય છે, નિર્ભોગ છે, અને એવા એવા અનંત સ્વભાવ વાળો હોવા છતાં એક છે તેને કેમ કાંઈ ધ્યાનનો વિષય લેવો છે ને? એકાગ્રતા રૂપ ધ્યાન એ ધ્યાનનો વિષય એક છે, ધ્યાનનો વિષય અનેકપણું છે. એક છે એટલે અભેદ છે, એક રસ છે અનંત સ્વભાવોનો. એક એક સ્વભાવ જોવો તો અનંત અનંત અમાપ ગંભીર છે, જેનો કોઈ છેડો નથી, જેનું કોઈ તળિયું નથી, જેનું કોઈ માપ નથી, જેની કોઈ ઉપમા નથી. એક એક સ્વભાવ અનંત ગંભીર છે. એવા એવા અનંત સ્વભાવોનો એક રસ છે કે જાણે કોઈ સ્વભાવને સરળતા જુદો કલ્પી શકાય નહીં, કલ્પે તો કલ્પના થઈ જાય. એટલે તો એને ભેદ કલ્પના કહી દીધી છે, ગુણ ભેદને ભેદ કલ્પના કહી છે. વસ્તુસ્થિતિએ તો અનંત ગુણોનો એક રસ એવો એક છે તેને એ ધ્યાનનો વિષય છે. કેમ કે ધ્યાન ઉપયોગમાં ભેદ પડતા નથી. ધ્રુવ તો છે, પણ ધ્રુવ છે એક છે એમ કેવું છે, એક છે એમ કેવું. સ્થિર છે ને, એક ઉપર સ્થિર થવાય છે. અનેક જ્ઞાનમાં આવતા એની સ્થિરતા ન રહીએ, અસ્થિરતામાંથી ઉત્પન્ન થાય છે, ચંચળતા ઉત્પન્ન થાય છે. એક છે તેને નહીં દેખતો હોવાને લીધે તેને સતત વ્યગ્રતા જ હોય છે. એવા પદાર્થના અનિશ્ચયવંતને એક અભેદ આત્મા નહીં દેખાતો હોવાથી સતત વ્યગ્રતા રહે છે. એક સમય માત્ર પણ એને સ્થિરતા થઈ શકતી નથી. પછી ગમે તેટલા મન વચન કાયાના પ્રયોગ કરવામાં આવે તો પણ પ્રયોગ કરે છે. અન્યમતમાં તો બહુ પ્રયોગ છે, યોગના અને ધ્યાનના અન્યમતમાં તો ઘણા પ્રયોગ પ્રસિદ્ધ છે. આપણે ત્યાં બહુ પ્રસિદ્ધિ નથી. શાસ્ત્રમાં ઘણા પ્રયોગો મનમાણીના બધા પૂર્યા છે. આવ્યું છે તો દેવી ધ્વનિમાંથી, પણ મુખ્યતા છૂટીને એક બહારની બાહ્ય સાધનની પ્રધાનતા થઈ જાય છે. ત્યાં પછી આખો એક પંથી લાઈનમાં ચાલ્યો જાય છે. એમ જ બધા અનેક પંથ નીકળવાનું કારણ પણ અહીંયા પોંડિચેરીમાં જે અરવિંદ આશ્રમ છે એની મુખ્યતા થઈ જાય એટલે બીજી મુખ્ય વસ્તુ છે એ છૂટી જાય. પછી એના ઉપર આખો એક જીવોનો સમૂહ મળી જાય, એને પંથ અથવા સંપ્રદાય કહેવામાં. ત્યાં સુધી તો આપણે કાલે લીધું. વળી એકાગ્રતા વિના સામાન્ય સિદ્ધ થતું નથી. કારણ કે જેને એકાગ્રતા નથી તે જ આ અનેક જ છે. કેવું હવે આ એક ઉપર સ્થિરતા હોય છે ને, એ વિષય ઉપર આચાર્ય મહારાજે વાત છેલ્લે એક શબ્દ વાપરી નાખો કે ભગવાન આત્મા એક છે તેને દેખતો નથી. ભગવાન આત્માને દેખતો નથી એટલું ન રાખ્યું. સાથે સાથે એક વાત કરી, એક વિશેષણ લીધું કે ભગવાન આત્મા કે જે એક છે, અખંડ છે, અભેદ છે, એક રસ છે, એને દેખતો નથી. તેથી તેને વ્યગ્રતા હોય છે, એકાગ્રતા હોતી નથી. એના ઉપર વિશેષ વાત લીધી. વળી એકાગ્રતા વિના શ્રામણ્ય સિદ્ધ થતું નથી. કેટલી પદ્ધતિ સરવા. કારણ કે જેને એકાગ્રતા નથી તે જીવ આ અનેક જ છે એમ દેખતો, એમ શ્રદ્ધતો થકો તે પ્રકારની પ્રતીતિમાં અભિનિવિષ્ટ હોય છે. એક તો આ વાત છે કે જેને એકાગ્રતા નથી, એટલે એકના આશ્રય જેને એકાગ્રતા નથી. જો કોઈ એકાગ્રતા વિના તો સાધુપણું સિદ્ધ થતું નથી, ભલે ત્યાગ હોય. મને ગમે તે બાય ચિહ્ન હો, સર્વ ત્યાગનો, સર્વ સંપરિત્યાગનો, પણ સ્વરૂપની એકાગ્રતા વિના તો સાધુપણું જ અમે માનતા નથી. એ તો પાયાની વાત રાખી છે. હવે એકાગ્રતા નથી તે જીવ શું શ્રદ્ધે છે કે આ અનેક છે, આ અનેક છે એટલે મારો આત્મા છે તે અનેક છે, મનુષ્ય ભાવમાં હું મનુષ્ય છું, દેવ ભાવમાં હું દેવ થઈશ, એમ અનેકપણું કલ્પ છે. પછી જેટલા જેટલા પદાર્થોને જ્ઞાનમાં અગ્નિ રૂપે થાય છે તે પદાર્થ સાથે તે અનેકતા કરે છે. આ અનેક જ છે એમ દેખતો શ્રદ્ધતો થકો તે પ્રકારની પ્રતીતિમાં, એટલે પોતાના સ્વરૂપમાં અનેકતાની પ્રતીતિમાં તે દ્રઢ હોય છે, આગ્રહી હોય છે, મિથ્યા મિથ્યાત્વના આગ્રહ સહિત જ હોય છે. મિથ્યાત્વ મિથ્યાત્વ મિથ્યાત્વના આગ્રહ વિના કદી હોતો નથી. પ્રતીતિ છે ને, પ્રતીતિમાં અભિનિવિષ્ટ હોય છે. પછી ગમે તે કક્ષામાં હોય, ગ્રહિત મિથ્યાત્મા હોય તો તેનો તેને આગ્રહ હોય છે. બહુ ભાગે કુળ ધર્મ જીવ છોડી શકતો નથી. કોઈ જીવ કુળ ધર્મ છોડે છે અને તત્વજ્ઞાનમાં પરમાગમમાં સાચા નિરૂપિત થયેલા સમ્ય જ્ઞાન રૂપ શુદ્ધ જ્ઞાન જે હોય છે બાહ્ય સ્વરૂપ એમાં પ્રવેશ કરે, એમાં બુદ્ધિથી વિપર્યાસ કરે અથવા અન્યથા સમજી લે તત્વને, તો પણ એમાં એને આગ્રહ થઈ આવે, એમાં એને આગ્રહ હોય જ. એને નિશ્ચય કરી લીધો કે હું સમજો છું, મને ખબર પડી ગઈ છે અને વસ્તુનું સ્વરૂપ આમ જ છે, એને એ સંબંધી આગ્રહ થયા વિના, આગ્રહ સાથે સાથે થઈ જાય. એટલે એની કલ્પનાથી કોઈ સમ્યક જ્ઞાની અનુભવથી કાંઈક બીજી વાત કરે તો એને એનો નકાર આવ્યા વિના આગ્રહવશ નકાર આવી જાય. નહીં એમ હોય નહીં, અમે એવું ક્યાંય વાંચ્યું નથી, વાંચ્યું નથી. એનો અર્થ એમ નથી કે તે વાંચ્યું હોય એટલું જ વસ્તુનું સ્વરૂપ છે, એવું કાંઈ છે. આ તો બધું બધા પ્રકાર બની ગયા છે, જરા ફેરફાર આવે એવું આવે. બધા શાસ્ત્રોમાં છે, દેખાય ક્યાંય શાસ્ત્રમાં એવી વાત નથી. અનુભવ નો વિષય જુદો છે અને વાંચીને ધારણા કરવાનો વિષય જુદો છે. આમ તો વાતે વાતે ફેર ન દેખાય, ઘણું અનુકૂળ દેખાય, તો પણ થોડું નવું આવે ત્યાં શું પોઈન્ટ આપણે શિફ્ટ કરવો છે કે મિથ્યા પ્રતીતિમાં આવેલો જીવ મિથ્યા પ્રતીતિથી અભિનિવિષ્ટ જ હોય છે. અભિનિવિષ્ટ હોય છે એટલે આગ્રહી હોય છે, અને એની દ્રઢતા એને થઈ જ જાય છે. કેમ કે એને નિર્ણય કરવામાં શક્તિ જે રોકાય છે, એ શક્તિથી વિશેષ શક્તિ સવળી બાજુ જ્યારે એની ઊભી થાય પર્યાયમાં, ત્યારે જ એને એવી તાક છૂટે છે, ઊંધો નિર્ણય છૂટે છે. ત્યાં સુધી એની દ્રઢતા છૂટતી નથી. અને એમાં આ એક સામાન્ય વાત છે, મિથ્યા આગ્રહમાં અનેકપણું છે એ એક સામાન્ય વાત છે. હું અનેક છું એવું એને ભાષા વિના, ભલે કોઈ નિશ્ચયાભાસી એક અને અભેદનો પક્ષ કરે તો પણ પર્યાયમાં તો એ પોતાને અનેક પણ જ પ્રતીત કરે એમ છે. આ અનેક જ છે એમ જાણતો થકો, એમ દર્શન જ્ઞાન અને ચારિત્ર પહેલા પ્રતીત લીધું, આ અનેક જ છે એમ જાણતો થકો તે પ્રકારની અનુભૂતિથી ભાવિત હોય છે. અનેકપણા સ્વરૂપે પોતાને જાણતો થતો એવો મિથ્યા અનુભવથી પોતાને ભાવે છે. અને આ અનેક છે આ એટલે પોતાનો આત્મા એમ દરેક પદાર્થના વિકલ્પથી ખંડિત ચિંતિત સહિત સતત પ્રવર્તો થકો, છિન્ન ચિત્ત સહિત સતત પ્રવર્તો થકો, તે પ્રકારની વૃત્તિથી એટલે વર્તનથી એટલે ચારિત્રથી દુઃસ્થિત હોય છે, દુઃખે કરીને એ સ્થિત હોય છે. તેથી તેને એક આત્માની પ્રતીતિ, એક આત્માની અનુભૂતિ અને એક આત્માની એક શબ્દ લીધો ને હોવાને લીધે એક આત્માની પ્રતીતિ, અભેદની પ્રતીતિ, અભેદનું જ્ઞાન અને અભેદની સ્થિરતા, એ રૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણતિ પ્રવૃત્તિ જે દ્રષ્ટિ જ્ઞપ્તિ અને વૃત્તિ રૂપ આત્મતત્વમાં એકાગ્રતા, એકાગ્રતામાં ત્રણે લીધા, એક ચારિત્રનો પર્યાય ન લીધો. શ્રદ્ધાન આત્મામાં વર્તે છે, જ્ઞાન આત્મામાં વર્તે છે, સ્થિરતા આત્મામાં વર્તે છે. એવી આત્મ એ રૂપ આત્મતત્વમાં એકાગ્રતા તેનો અભાવ હોવાથી શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ રૂપ શ્રામણ્ય ત્યાં હતું નથી. આવી એકાગ્રતાના અભાવમાં જેને સાધુપણું મુનિપણું કહેવામાં આવે કે જે મુનિપણું ખરેખર શુદ્ધ આત્મતત્વમાં પ્રવૃત્તિ રૂપ છે, દર્શનજ્ઞાન ચારિત્રની પ્રવૃત્તિ એકાગ્રતાની પ્રવૃત્તિ તે મુનિપણું છે, તે મુનિપણું તેને કદી હોતો શું કહ્યું કે એ રીતે મિથ્યા પ્રવૃત્તિમાં અનેકપણું છે, મિથ્યા પ્રતીતિમાં એને અનેકપણું છે, મિથ્યા જ્ઞાનમાં પણ પોતાનું અનેકપણું છે અને અનેક પદાર્થોમાં એ છિન્ન ભિન્ન ચિત્ત થઈને પ્રવર્તે છે. આ એની સ્થિર અસ્થિરતાની વાત લીધી, ફુગાની જે દ્રષ્ટાંત લીધું છે કે જેમ રૂ પિંજાય ત્યારે તાંતણે તાંતણો એનો પિંજીને જુદો પાડે છે, એમ મિથ્યા દર્શનજ્ઞાન ચારિત્રની અવસ્થામાં પર પદાર્થને આશ્રિત વિકલ્પને આશ્રિત આત્માને પિંજી નાખવામાં આવે છે, છિન્ન ભિન્ન કરી નાખે છે, પોતે જ પોતાને છિન્ન ભિન્ન કરી નાખે. એવા ચિત્ત સહિત પ્રવર્તો થકો તે પ્રકારની વૃત્તિથી તે દુઃસ્થિત હોય છે, દુઃખે કરીને સ્થિત હોય છે, દુઃસ્થિત હોય છે, સુસ્થિત નથી પણ એ દુસ્થિત છે. આમ પદાર્થના જ્ઞાન વડે આગમ સુસ્થિત છે, એવા આગમના નિશ્ચય વડે પોતાનું શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર જેને સમ્યક કર્યું છે તે આત્મા આત્મામાં સુસ્થિત છે અને આયા દુસ્થિત છે. ત્રાસ ઉભો થતા મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રમાં, તેથી તેને એક આત્માની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ પરિણતિ એ રૂપ એકાગ્રતા એ રૂપ સામાન્ય એને કદી હોતું નથી. તેથી પદાર્થના નિશ્ચય વિના એકાગ્રતા નહીં, એકાગ્રતા નહીં એને સાધુપણું નહીં, એટલે કે એને મોક્ષ માર્ગ નહીં એમ લેવું થાય.